તારીખ 16/11/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 728 729 અને 730 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 420
અને શ્રદ્ધા ગુણની જાતિ જુદી જુદી છે. બંને ગુણ પોતાના સ્વભાવ પ્રમાણે કામ કરે છે. દરેક ગુણનો સ્વભાવ એટલે પ્રકૃતિ સ્વભાવ ભિન્ન ભિન્ન છે, જુદો જુદો છે. પ્રકૃતિ એટલે જળ કર્મની પ્રકૃતિ નહીં, રાગદ્વેષમો નહીં. પ્રકૃતિ એટલે પ્રકાર, સ્વભાવના પ્રકારને પ્રકૃતિ કહે છે. પછી એમાં દોષ આવે ત્યારે એને વિકૃતિ કહે છે. પણ જે સ્વભાવ છે એને પ્રકૃતિ
કહેવાય.
બરાબર છે. શ્રદ્ધાગુણની પ્રકૃતિ અને જ્ઞાનગુણની પ્રકૃતિ, આનંદ ગુણની પ્રકૃતિ, અસ્તિત્વ ગુણની પ્રકૃતિ, એ બધા ગુણોની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. પ્રકૃતિ એટલે એનો નિજ સ્વભાવ અથવા ગુણનો ગુણ થવો, ગુણનો લાભ થવો.
બરાબર.
એ ભિન્ન ભિન્ન જાતિય છે. જ્ઞાન ગુણ છે અહીંયા જાણવા રૂપે છે. સર્વ સંસારી જીવને જ્ઞાન ગુણ ઉઘાડ રૂપે છે. નિગોદમાં પણ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, મનવાળ બધા પ્રાણીઓને જ્ઞાન ગુણ ઉઘાડ રૂપ છે. અને શ્રદ્ધા ગુણ છે એ અનાદિથી જેને દર્શનનો કહીએ એવા વિકૃત રૂપે પ્રણમી રહ્યા છે.
બરાબર.
જ્યારે શ્રદ્ધામાં દર્શનનું કાર્ય કરતો હોય ત્યારે અવિના ભાવપણે પોતાના કારણે, શ્રદ્ધાના કારણે નહીં પણ પોતાના કારણે જ્ઞાનમાં પણ વિભ્રમ નામનો દોષ થાય. વિભ્રમ દોષ જે પદાર્થ જેવો છે તેવો નહીં ભાસતા, અન્યથા ભાસે છે. જેમ કે કોઈ જળ પદાર્થ સુખ સ્વભાવે, સુખ સ્વરૂપે નહીં હોવા છતાં સુખરૂપે ભાસે છે. કોઈ પદાર્થ દુઃખ દેવાને સમર્થ નહીં હોવા છતાં દુઃખદાયક ભાસે છે. તો પદાર્થ એવો નથી, પણ જ્ઞાનમાં એવો જે ભ્રમ થવો એ જ્ઞાનનો દોષ છે. આ દિવસોમાં ચર્ચા થઈ, એક દિવસ સારી ચર્ચા ચાલી છે, ટીવીમાં બતાવી હતી, બેન્સે ચર્ચા કરી. પરમાગમ સારનો કોઈ પ્રશ્ન ઉઠાયો હતો અમૃતભાઈ, જ્ઞાનમાં વિભાવ નથી પણ જ્ઞાનમાં દોષ છે એવી એક વાત આવે છે. જ્ઞાનમાં વિભાવ નથી પણ જ્ઞાન ને દોષ છે, એ શું છે? વિભાવ અને દોષમાં શું ફરક છે? પ્રશ્ન તો એવો હતો કે વિભાવ અને દોષમાં ફરક એ છે કે દોષમાં જે કષાયની કાલીમાં છે એ જ્ઞાનમાં નથી આવતી. જે વિભાવ કષાયની કાલીમા રૂપે છે એવું જ્ઞાનમાં નથી પરિણામ થતું. પણ જ્ઞાન પોતાને નથી જાણતું, જ્ઞાન બીજા પદાર્થને સુખ દુઃખનું દેનારું જાણે છે, એ જ્ઞાનનો દોષ છે. એમ બે વચ્ચેનો તફાવત લીધો. કહેવાનું આશય એ છે કે જ્ઞાન જાણે તો છે, લાકડાને લાકડું જાણે છે, કપડાને કપડું જાણે છે, કાળાને કાળું જાણે છે, ધોળાને ધોળું જાણે છે. તેથી તેમાં વિભાવ નથી, કેમ કે જાણવું છે તેથી તેમાં વિભાવ નથી. સ્વભાવ છે જાણવાનો, વિભાવ નથી તો સ્વભાવ છે જાણવાનો. પણ અન્યથા પ્રકાર ઉત્પન્ન થાય છે તે દોષ છે. સુખદાયક દુઃખદાયક જાણે છે, અથવા હું બીજાનું કરું બીજા મારું કરે એમ જાણે છે, અથવા પોતે જ પોતાને જાણતું નથી, પોતાની મર્યાદા પણ જાણતું નથી, પોતાનું સ્વરૂપ જાણતું નથી, પોતાના કારણ કાર્યને જાણતું નથી, પોતાના ભેદ અભેદને જાણતું નથી. આ વિપરીતતા લીધી છે ને, સ્વરૂપ વિપરીતતા, કારણ કાર્ય વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, એ ત્રણેયને જાણવામાં વિપર્યાસ હોવાથી જ્ઞાનને દોષ છે, એમ વાત લીધી છે. પ્રશ્ન નંબર તો યાદ નથી, આમાંથી નીકળે દો. અહીંયા તો જ્ઞાન ગુણની ચર્ચા કરતા થોડી શ્રદ્ધા ગુણની ચર્ચા કરવી છે. એ શ્રદ્ધામાં જે દર્શનનો છે એ અનંત જન્મ મરણનું કારણ છે. એને શાસ્ત્ર પરિભાષામાં મિથ્યા દર્શન અથવા મિથ્યાત્વ કહ્યું છે. એ દર્શનને મટાડવાનો સર્વપ્રથમ ઉપાય કર્તવ્ય છે. બીજા દોષો મટાડવા પ્રત્યે જીવનો પુરુષાર્થ લાગે, જીવનું જ્ઞાન શક્તિ લાગે, તેના કરતા સર્વપ્રથમ દર્શનનો મટાડવાનો ઉપાય કર્તવ્ય છે.
બરોબર.
કેમ કે એક એવો દોષ છે કે જો દર્શનનો મટે તો સર્વ દોષો ક્રમે કરીને નાશ થઈ શકે છે. જો દર્શનનો સાજો રહે અને બીજા દોષો મટાડવાની પ્રક્રિયા કરતા બીજા દોષોની મંદતા આવે અથવા દબાયેલા રહે બીજા દોષ, તો પણ એ દોષની તીવ્રતા અને ઉગ્રતા અને બહાર પ્રગટ થવા પણ દબાયેલો હશે, જોરથી બહાર એવા વિના રહેશે નહીં. એટલે દોષ મટાડવાનો આ વૈજ્ઞાનિક ક્રમ છે જે અનંત જીનેન્દ્રોએ અનુભવીને સિદ્ધ કર્યો છે, પ્રસિદ્ધ કર્યો છે. અનુભવથી સિદ્ધ કર્યો છે અને ભાષાએ પ્રસિદ્ધ કર્યો છે કે સર્વપ્રથમ જો જીવે પરિપૂર્ણ નિર્દોષ થવું જ હોય, પરિપૂર્ણ નિર્દોષતા એવું જો એનું ધ્યેય હોય, તો એણે સર્વપ્રથમ દર્શનોને નાશ કરવા યોગ્ય છે, અભાવ કરવા યોગ્ય છે. એ દર્શનો મંદ થાય છે અને નાશ પામે છે, એવો એનો ક્રમ છે. તીવ્ર દર્શનોના સદ્ભાવમાં જીવ અન્ય દેવ કુદેવ આદિને માનવા લાગે છે. જીનેન્દ્ર પરમાત્મા, નિર્ગ્રંથ ગુરુ અને એમના સિદ્ધાંતોને નહીં સ્વીકારતા વ્યવહારે પણ અન્ય ધર્મમાં અન્ય દેવમાં રાગી દ્વેષી છે એવા દેવો, એમના નિરૂપિત કરેલા સિદ્ધાંતો, એમના નિરૂપિત કરેલા શાસ્ત્રો અને એમના જે ગુરુ આદિ છે તેમાં ધર્મબુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ, તારણ બુદ્ધિ વગેરે કોઈ પણ પ્રકાર ઉત્પન્ન થવો તે તીવ્ર દર્શનોના સદભાવને મિટાવે છે. એક વાત, તેમાંથી છૂટીને કોઈ વિતરાગી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે વળે ત્યારે એના દર્શન મોહમાં ફેર પડે છે. ત્યાં પણ ચારિત્ર મોહની મંદતા વાળા ઘણા જીવો જોવા મળી શકે છે, કે જે ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યા કરતા હોય, બિલકુલ પરિગ્રહ ન રાખતા હોય, નગ્ન દિગંબર બાવાઓ હોય છે. બાજુ જંગલમાં હિમાલયની બાજુ જાણ એ બાજુ એના સાધુઓ પણ બિલકુલ નિર્વસ્ત્ર અવસ્થામાં કોઈ પણ જાતનો પરિગ્રહ રાખ્યા વિના, પણ જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે કંદ ખાઈ લે. જે કંદ સામાન્ય રીતે નિષિદ્ધ છે એ કાચી વનસ્પતિ જમીનમાંથી કાઢીને ખાઈ લે, કેમકે બીજું કોઈ સમ્યક પ્રકારે જે કોઈ આચાર વિચારનો વિવેક હોય એ પ્રકારમાં એમનામાં આવી શકતો
નથી.
દર્શન મોટી છે, ત્યાં ચારિત્રમાં ઘણી મંદતા કરી હોય, શાંત દેખાય, કોઈ વૈરાગી ઘણા હોય છે, કોઈ શાંત પણ ઘણા પ્રકૃતિથી હોય છે, કોઈ નિષ્પરિગ્રહી હોય છે, આજીવન બ્રહ્મચારી હોય છે, બધું હોય છે. એ ચારિત્ર મોહના અનેક દોષોમાં મંદતા આવી હોય તો પણ દર્શનમાં મજબૂત હોય તો બધા દોષો ક્રમશઃ પાંગરી જાય છે. કોઈ વાર એવું બને કે આ જીવન પર્યંત બીજા દોષો પાંગરેલા ન દેખાય, અને આ જીવન પર્યંત કશાયની મંદતા રહેતા દેવલોકાદિમાં ઉપજવું થાય અને ત્યાં અનેક પ્રકારનો વૈભવવાદીનો સંયોગ હોવાથી અને અંતરમાં અસંગ તત્વની દ્રષ્ટિ નહીં થઈ હોવાથી જે સંયોગ બુદ્ધિ અને નિમિત્તાધીન બુદ્ધિ જે રહી છે એ ત્યાં પાંગરી જાય છે. તે પ્રકારના સંયોગમાં ત્યાં સંયોગનો પ્રકાર ફરી ગયો. સમ્યક દ્રષ્ટિ દેવ અને સમ્યક દ્રષ્ટિ ભાવગંગી મુનિ થાય તો પણ જ્યાં અંતરબાહ્ય ચારિત્ર નથી પાડી શકાતું, એવો જે વૈભવશાળી પ્રદેશ છે દેવલોક, એવો વૈભવશાળી પ્રદેશ છે કે ભાવલિંગી મુનિ જાય તો ચોથા ગુણ સ્થાને સાગરોપમના આયુષ પસાર કરે, લેશ સંયમ ન લઈ શકે ત્યાં, એટલો રાગનો પ્રવાહ અને તે તે પ્રકારના સંયોગો નિમિત્તો ત્યાં હોય છે. મિથ્યા દ્રષ્ટિઓનું તો ગજું શું છે, એને તો અસંગ તત્વની દ્રષ્ટિ જ નથી થઈ. આ તો અસંગ તત્વની દ્રષ્ટિવાળા પણ ચોથેથી આગળ નથી આવી શકતા, સરવાર સિદ્ધિના દેવ હોય તો. એટલે એ તો બધા લપટાઈ જાય છે. અને એકેન્દ્રિયાદિમાં પછી દ્રવલિંગી હોય તો એકેન્દ્રિયાદિમાં ચાલ્યા જાય છે, બીજા અન્ય મતિઓના કશાયની મંદતાના પરિણામના તો કોઈ ઠેકાણા હોતા નથી. એટલે સર્વપ્રથમ જિનાગમની અંદર તો એવી આજ્ઞા છે, એવી આજ્ઞા છે, એવો નિયમ છે કે સર્વપ્રથમ દર્શન મોહને જ તોડવું જોઈએ, અને તે પ્રથમમાં પ્રથમ મંદ થાય છે સાચા દેવગુરુ શાસ્ત્રને સ્વીકારતા. એમનું સ્વરૂપ તત્વજ્ઞાનના વિષયમાં પ્રવેશ કરીને એમનું સ્વરૂપ વિચારતા અધિક દર્શનનો મંદ થાય છે. ઓઘે ઓઘે કુળધર્મથી માનતો હોય તેનો દર્શનનો એટલો મંદ નથી જેટલો દેવગુરુ શાસ્ત્રનો સ્વરૂપ ઓળખીને તેમના પ્રત્યે બહુમાન અને ભક્તિ આવતા દર્શનનો મંદ થાય છે. એથી આગળ ચાલે તો દર્શનનું મંદ થવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત તત્વજ્ઞાનનો અભ્યાસ અને અધ્યયન છે, સ્વાધ્યાય છે. એ પણ દર્શનનું થવાનું બાહ્ય સાધન ઘણું ઉત્તમ છે. તેથી મોક્ષ માર્ગને વિશે નિરંતર નિત્ય સ્વાધ્યાયનો ક્રમ ગોઠવવામાં આવ્યો છે. જીન પ્રતિમા છે, જીન દર્શન છે, નિર્મોહી પ્રતિમા છે, તેમનું સ્વરૂપ ઓળખીને તેમના દર્શનાદિની પ્રક્રિયામાં પણ દર્શન મંગાય છે. તેથી આગળ ચાલો તો એથી વિશેષ દર્શન મોહની મંદતામાં કોઈ પ્રગટ સત્પુરુષ મળે અને તેમના તેમનું સ્વરૂપ, તેમની ઓળખાણ ને તેમના પ્રત્યે ભક્તિ બહુમાન થાય તો તત્વજ્ઞાનના અભ્યાસ કરતા પણ દર્શન મોહ એનો વિશેષ મંદ થાય છે. તેથી દર્શન મોહની વિશેષ મંદતા થવા અર્થે જો સ્વરૂપનો નિશ્ચય થાય, સ્વરૂપનો ભાવભાષણ થાય, ત્યારે દર્શનનો સર્વથી અધિક મંદ થાય છે કે ત્યારે એને પોતાનું નિજ સ્વરૂપ સિદ્ધ સમાન ભાસવા લાગે છે અને તેને આત્મ સ્વરૂપની જ મહિમાના પરિણામ વિશેષ પ્રકારે રહે છે. એટલે એની વિકલ્પની સ્થિતિમાં તત્વજ્ઞાનના અન્ય વિષયો, આગમના અન્ય વિષયો ન્યાયાધિક ન રહેતા તેની વિચારણામાં સ્વતત્વ મુખ્ય થઈ ગયું ત્યાં, કે જે સંપૂર્ણ નિર્મોહી છે, સૌના અભાવ સ્વભાવે અનાદિ અનંત છે, એ દર્શનમાં ત્યાં સૌથી વધારે મંદ થયો. આ ચડતા ચડતા આગળ અને એ નિર્ણયના તબક્કાથી સમ્યક સન્મુખ થયેલો જીવ ભેદજ્ઞાનની પ્રક્રિયામાં અને પ્રયોગમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એ ભેદજ્ઞાન દ્વારા દર્શનોને અધિક અધિક મંદ કરતો 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 તૂટી નાખે છે, ખલાસ કરે છે. પણ જ્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ, સ્વાનુભવ અને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ગમે તેટલો દર્શન હોવો મંદ થયો હોય તો પણ મિથ્યાત્વનો સદભાવ છે. મંદ થયો એટલે ટકાવારી ઓછી થઈ એમ નથી, મિથ્યાત્વ 100 એ 100% છે, પણ 100 એ 100% છે. એટલે જો જીવ સમ્યક ન પામે એનો અભાવ કરીને તો એ પાછો તીવ્ર દર્શન મોહમાં આવી જતા બહાર ના લાગે, કેમ કે મિથ્યાત્વ તે મિથ્યાત્વ છે. જેમ માણસ એમ કહે છે ને, ભાઈ નફો ક્યારે થાય, કે માલનું વેચાણ નક્કી થાય, પહેલા સોદો થાય, કોન્ટ્રાક્ટ થાય, પછી માલની ડિલિવરી થાય. એક માણસ માલ ખરીદીને બેઠો છે પણ એને વેપારમાં નફો ક્યારે થાય, કે માલને વેચવાનું હાટું કરે, માલ છામા ધણીને સોંપે, એનો ચેક આવે, એ ચેક લખે, એ ચેક આવે, એ ચેક એ બેંકમાં ભરે અને બેંકમાં પાસ થાય અને પોતાના ખાતામાં જમે થાય ત્યારે, ત્યાં સુધી નફો ઘરમાં આવતો નથી. છે બધી પ્રક્રિયા નફા સંબંધીની, પણ કોઈ સંજોગોમાં એ ચેક નાપાસ થયો તો નફો તો ગયો પણ માલના પૈસા પણ સામે લેના ઉભા રહી જાય છે, જોખમ રહે છે. એમ દર્શનમાં મંદ થવો એ ક્રમથી થવા યોગ્ય છે આ પ્રકારે, પણ દર્શનમાંનો અભાવ થવો જ ઘટે છે. હવે જે પુરુષાર્થ દર્શન મોહની મંદતામાં યોજાય છે, જીવનો જે પુરુષાર્થ જીવ યોજે છે દર્શન મોહની મંદતામાં, તેના કરતા સમ્યક દર્શનના કાળમાં પુરુષાર્થ કોઈ અલૌકિક તબક્કામાં પ્રવેશ કરે છે. એમ મિથ્યાત્મના સદભાવમાં અને સમ્યકત્વના સદભાવમાં પરિણામની આખી જાતિ બદલે છે અને પરિણામનો આખો પ્રકાર જાણે બદલે છે અને પરિણામની અંદર પુરુષાર્થની જે તીવ્રતા આદિ છે એમાં તો કોઈ અસાધારણ તબક્કામાં પ્રવેશ કરે છે. દર્શન મોહ છે એ જ્યાં સુધી ન મટે ત્યાં સુધી જોખમની દ્રષ્ટિએ જોખમ 100% નું છે એમ સમજવું રહેવું. કોઈ એમ વિચારી લઈએ કે અમે તો હવે સાચા દેવગુરુ શાસ્ત્રમાં આવી ગયા, હવે અમારે અમે જે ખોટું હતું એ ચાલ્યું ગયું, બીજું બીજું માનતા આવ્યું ગયું, હવે તત્વનો તો અભ્યાસ કરીએ છીએ ને આત્માનો નિર્ણય કરવાનો તો પ્રયત્ન કરીએ છીએ ને, પણ ક્યાંય સંતોષ પકડવા જેવો નથી. જો કે પાત્ર જીવને તો સંતોષ થવાનો પ્રશ્ન નથી. જેણે પરિપૂર્ણ નિર્દોષ થવાનું ધ્યેય બાંધ્યું છે એને નિર્દોષતાની શરૂઆત, જગનની શરૂઆત તો સમ્યક દર્શનથી થાય છે. એટલે એ પહેલા તો સંતોષ થવાનો પ્રશ્ન નથી અને થતા પણ સંતોષ થવાનો પ્રશ્ન નથી, કેમ કે પોતાનું સ્વરૂપ સંપૂર્ણ શુદ્ધ છે. અવસ્થામાં દોષ છે એની સરખામણી થાય છે. જેવું સ્વરૂપ છે એવી જ બિલકુલ પરિપૂર્ણ શુદ્ધ દશા ન થાય ત્યાં સુધી એને દશાનો દોષ હોય અને સંતોષ થાય બે વાત મોક્ષ માર્ગીને તો બનતી નથી. એ દર્શન મોહ જે છે એ છેલ્લે 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 મંદ થતા એક એવી સ્થિતિમાં રહીએ છે, પછી એનું ઉપજવું બને નહીં, અભાવ થઈ જાય છે. આમ ક્રમશઃ દર્શન મોહને ટાળવાનો પ્રકાર છે. એટલે અહીંયા એમ કહે છે કે જ્ઞાન ગુણ અને શ્રદ્ધા ગુણ એ બંનેની જાતિ જુદી જુદી છે, બે એક જાતિના ગુણ નથી. દ્રવ્યની જાતિ એક છે, ગુણની જાતિ પરસ્પર જુદી જુદી છે. એક ગુણની જાતિ તે બીજી ગુણની જાતિ નથી. સ્વરૂપ નિર્ણય થવો જોઈએ, સત્પુરુષ આદિ સુધી તો છે. હવે આત્મ સ્વરૂપ નો નિર્ણય થવો ઘટે છે. જો આત્મ સ્વરૂપ નો નિર્ણય થાય તો ભેદ જ્ઞાન ની પ્રક્રિયામાં આગળ વધી શકાય. આટલું તો પૂર્વ પુણ્યના યોગે સંયોગ રૂપે થાય છે, પણ અંતરની ઓળખાણ છે એ બીજી ચીજ છે. પાછી એટલે કે દેવનું સ્વરૂપ ઓળખવું, સત્પુરુષનું સ્વરૂપ ઓળખવું, વિતરાગતાનું ઓળખવું, એમ જ્યાં કરવા જાય છે ત્યાં આ વિતરાગ સ્વરૂપી આત્મા ઓળખાય છે. એટલે ક્ષરોપમથી જાણવું એને જાણીને મહિમા કરવો. ક્ષરોપમમાં શું છે કે ન્યાય યુક્તિ આગમનો ત્યાં સદભાવ છે, એનું બળ પણ છે. ન્યાયનું બળ છે, યુક્તિનું બળ છે, આગમનો આધાર મળે તો એનું બળ છે. પણ એ બળ છે તે હજી નિમિત્તને આશ્રય ઉપજેલું બળ છે. નિર્ણય બળ ઉપાદાનના આશ્રય ઉપજે છે, એમાં નિજ શક્તિનો પરિચય છે, નિજ શક્તિની ઓળખાણ છે, અને એ બળ બીજી જાતની ઓળખાણ આવે છે. ત્યાં સુધી વાસ્તવિક ભેદ જ્ઞાનના સહજ પ્રયોગમાં આવવાનું થતું નથી, અને ત્યાં સુધી દર્શન મોહને તોડવાનો યથાયોગ્ય પ્રયત્ન જે તબક્કામાં આવીને કરવો જોઈએ એ તબક્કામાં નથી. આય સુધી અનંત વાર્થિયું છે સ્વરૂપ ભાષા પહેલા. આય સુધી દર્શન મોહ અનંત વાર મંદ કર્યો છે. શ્રીમદજીએ લખ્યું છે એક જગ્યાએ કે આ જીવ ગ્રંથિ ભેદ કરવા સુધી અનંત વાર આવ્યો છે, પણ પુરુષાર્થ હીન હોવાથી, પુરુષાર્થ નહીં કરી શકતો હોવાથી ગ્રંથિ ભેદ કર્યા વિના અનંત વાર ગ્રંથિ ભેદની નજીક આવ્યા છતાં પાછો વળી ગયો છે અને પાછો અનંત સંસારમાં રખડ્યો છે. એ વાત લખી છે.
પદ અનુભવ આવવું જોઈએ.
જ્ઞાન નિમિત્ત પડે છે, નિર્ણય જ્ઞાન માં થાય છે, અને ખરું કાર્ય દર્શન માં થાય છે. જ્ઞાનમાં જો કે જ્ઞાન બળ ઉપજે છે, જ્ઞાન પણ સન્મુખ થાય છે, ખરેખર તો જ્ઞાનની જાતિ ત્યાં થોડી બદલે છે, પણ ત્યાં દર્શન મોહ અત્યંત મંદ થાય છે. અને ભેદ જ્ઞાનના છેલ્લા તબક્કામાં દર્શન મોહની મંદતા છેલ્લે હદની થઈને નાશ પામે છે. દર્શન મોહ સંબંધી લીધો વાત શ્રદ્ધાગમન જ્ઞાન વિષય છે. જો સાચા દિવાદીમાં ભક્તિ નથી આવતી તો લાગે છે કે ધર્મકાય તમને ફીકા ભાષા લાગે છે. જે જીવોને પોતાના હૃદયમાં રસ છે, જે જીવો પોતાની અનુકૂળતાઓને બરાબર ઠીક કરવામાં સાવધાન છે, જાગૃત છે, અને સાવધાનીથી જે જીવો ઉદયની સંભાળ કરે છે, તે જ જીવો જો સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિવાન થતા નથી તો ભાગચંદજી અહીંયા એમ કહે છે કે ધર્મકાર તમને ફીકા ભાષા લાગે છે, તમને એમાં રસ નથી. જે રસ તમને તમારા ઉદયમાન પ્રસંગોમાં છે તે રસ તમને દેવગુરુ શાસ્ત્રમાં નથી. એ પણ દર્શન મોહનો વિષય છે. દર્શન મોહને વશ જીવને મહિમા ભાસતી નથી, તેથી જે અર્પણતા આવવી જોઈએ તે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે આવતી નથી, એમાં એ નિરસ થઈ જાય છે. પોતાના ઉદયમાન પોતાના લાભ નુકસાનના કાર્યોમાં એવો વળગી જાય છે કે દેવગુરુ શાસ્ત્રના કાર્યમાં એને નિરસપણું આવે છે, ફિક્કા લાગે છે, એટલે નિરસપણું લાગે છે. તેનું કારણ શું? રુચિ કેમ ઉપજતી નથી અને ઉમંગ પૂર્વક ઉદ્યમ થતો નથી તો લાગે છે કે તમારું ભવિષ્ય ખોટું લાગે છે, તમારી ગતિ સારી નથી, એમ સ્પષ્ટ અમને જોવામાં આવે છે. ગુરુદેવ તો એમના ભાગીદાર વિશે બોલતા હતા, દુકાને બેસતા હતા ત્યારે એ તો દુકાને પણ સજ્જાયોની ચોપડીઓ લઈને બેસતા હતા, અને એ બધું એમનું ચાલ્યા કરતું હતું દુકાને બેઠા બેઠા પણ. કુંવરજીભાઈ એમના કરતા ઉંમરમાં મોટા હતા, એટલે વડીલભાઈ જેવા હતા, છતાં એમ કહેતા કે તમને એટલો બધો દુકાનના કાર્યોમાં રસ છે કે તમે મરીને ઢોરમાં બ્યા જશો, આયુષ પૂરું થશે અને તિર્યંજ ગતિમાં ચાલ્યા જશો. તમે વાણિયા છો એટલે દારૂ માંસ તો તમારે છે નહીં, પણ આ જે ધંધાનો ઉદયનો રસ છે, ધંધાનો કહો કે ઉદયનો રસ કહો, જેને જે હોય, પુરુષ હોય તો એમને ધંધા વેપારનો હોય, સ્ત્રી પર્યાયમાં હોય તો કુટુંબ પરિવાર ઘર રસોડું હોય જે હોય સગા સંબંધી આજે, પણ એ જે રસ છે એ જેને જે ઉદય છે એનો જે તીવ્ર રસ છે એ ચોખ્ખું જ તિર્યંજ ગતિનું, કેમ કે એટલો બધો તીવ્ર કષાય ન હોય કે નારકીમાં જાય. પાપ તો એટલા પ્રકાર એટલું બધું ભેગું થાય છે કે દેવલોકની ત્યાં જગ્યા નથી, અને મનુષ્ય તો સરળતાના પરિણામથી થવાય છે, સરળતા ત્યાં નથી, કેમ કે આડો હાલે છે, આત્મામાં જવાને બદલે
આડો હાલે,
સંયોગમાં જાય છે, આડો હાલે છે, સીધો હાલતો નથી. એ તિર્યંજ ગતિ જવાનું કારણ મુખે છે. કહેતા એટલા માટે ઓલા કઈક પાછા વળે, એના રસ ઉપર કઈક અસર થાય, પણ એ તો પોતે સમજે ત્યારે થાય, વચન તો નિમિત્ત માત્ર છે. કહે છે કે રુચિ કેમ ઉપજતી નથી, તેનું કારણ શું, શા માટે દેવગુરુ શાસ્ત્રના કાર્યમાં ઉમંગપૂર્વક ઉદ્યમ થતો નથી? તો લાગે છે કે તમારું ભવિષ્ય ખોટું લાગે છે, તમારી ગતિ સારી નથી એમ સ્પષ્ટ લાગે છે. 84 અવતારમાં તમારું ભટકવું ઊંધું રહેશે. 84 લાખ યુનિમાં જે પરિભ્રમણ થાય છે એ પરિભ્રમણ તમારું ચાલુ રહી જશે. દાખલો આપ્યો છે કે જેમ આહાર નરુચે ત્યારે જણાય છે કે આનું મરણ નજીક છે. શું થાય છે કે શરીરમાં જે આહાર જાય છે એને પાચન કરવા માટે શરીર શક્તિ કામ લાગે છે. શક્તિ સર્વથી શરીર બળ છે અગ્નિમાં, જઠરાગ્નિમાં, જે ખાધેલા અન્નને પચવે છે અને એ પચતા આખા શરીરને પોષણ મળે છે. ખાવાથી પોષણ મળતું નથી પણ પચવાથી પોષણ મળે છે, અને એ પચવાની શક્તિ જઠરાગ્નિ માંડીને આતર નીકળી પ્રવેવની છે. જ્યારે મરણ નજીક આવે છે ત્યારે પહેલો ફેર એમાં પડે છે. મોસંબીના રસ એક ચમચી નાખો તો પીડ્યો રહે, પચે. એકવાર પૂછ્યું ડાક્ટરને કેમ છે, તો આંતરની ક્રિયા હાવ બંધ થઈ ગઈ છે, હોજરી કાંઈ કામ કરતી નથી, આ પેટમાં નાખવી બધું પીડ્યું રહીએ, કાંઈ એની પ્રક્રિયા ન થાય. કે હવે બસ કે હવે થોડા કલાક છે કે વાત થતી હતી, કલાક ઉપર તો સવાલ છે. હવે એ શું છે કે એને કોઈ ચીજ જીભ ઉપર લેવાનું મન ન થાય,
બરોબર,
ચમચી પાણી એને ગળે ઉતારવાનું મન ન થાય. અંદરનો ફેરફાર એવો છે, સીધું બહાર બતાવે છે, ચિહ્ન બતાવે છે,
ચિહ્ન બતાવે
કે જેમ આહાર નડુચે ત્યારે જણાય છે કે આનું મરણ નજીક છે, તેમ તમારા અંતરંગમાં જો રસપૂર્વક ધર્મ વાસના નથી જાગી, જો દેવગુરુ પ્રત્યે ઉલ્લાસ અને ઉમંગ નથી આવતો, તો સંસાર ચક્ર તમારા માટે હજુ ઊભું છે. આમ છે શું કહ્યું કે જો તમારા અંતરંગમાં અંતરથી ઉલ્લાસ આવવો જોઈએ, દેખાદેખીથી નહીં, કોઈની સામે જોઈને નહીં, પોતાને અંતરથી જો દેવગુરુ શાસ્ત્રનો મહિમા ધર્મ વાસના નથી જાગી, જુઓ કેવો શબ્દ વાપર્યો છે, વાચનજીનો મૂળ શબ્દ છે. જેમ વાસના છે એ વૃત્તિ તીવ્ર હોય છે, છૂટતી નથી, એમ ધર્મ વાસના પણ એવી ચીજ છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉમંગથી અને ઉલ્લાસથી પરિણામ આવે, એ ચર્ચા પણ એક દિવસ બહુ સારી ચાલી છે મેનશ્રી સાથે, કે તો એકત્વ બુદ્ધિ નહીં થાય કે નહીં. જ્ઞાનીને પણ ધર્મનો ઉછાળો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ઘણો આવે. ગુરુને એમ કહે કે આપ ન મળ્યા હોત તો અમારું શું થાત, અમે તો ડૂબી મળ્યા હોત સંસારમાં, સારું થયું કે આ ભાવમાં આપનો ભેટો થઈ ગયો, આપે તારી દીધા અમને. અંદરમાં તે જ શુભ ભાવ પ્રત્યે ભેદ જ્ઞાન વર્તે, જ્ઞાન તેનાથી જુદું પડવામાં પ્રયત્નવાન હોય એ અંતરનો ઉદ્યમ છે, અને ઉછાળો શુભ ભાવમાં જોરથી ઉછાળો ખાતો ભાવ આવતો હોય. આમ એક સાથે બે કાર્ય થાય છે એને વ્યવહાર નિશ્ચયની સંધિ કહી છે. વ્યવહાર આમ ને નિશ્ચય આમ, એને વ્યવહાર નિશ્ચયની સંધિ વાળું જીવન કહ્યું છે. કહે છે કે તો સંસાર ચક્ર તમારા માટે હજી ઊભું છે. લોકો તમને ભલે ભલા કહે, એમ લોકો તો તમને સારા ગણે, ભલા કહે, માન આપે, ધર્મિષ્ઠ કહે, પરંતુ જેના તમે ભક્ત છો તે કેવળ જ્ઞાનીથી તમારું કપટ છૂપું નહીં રહે. શું કહે છે? લોકો વાહ વાહ કરશે, વાહ ભાઈ તમને તો બહુ ધર્મનો, તમને તો ઘણો ધર્મનો ભાવ છે, તમને તો ઘણો ધર્મ પ્રત્યે લાગણી છે, તમારે તો ઘણી અર્પણતા છે. પણ ખરેખર અંતરથી ઉમંગ આવે, દેવગુરુ શાસ્ત્રનો મહિમા જાગીને જો ઉમંગ આવે, બીજા કોઈ કારણ છે, એક આત્મહિત, ત્યારે અંદરમાં બીજું કોઈ, બીજો કોઈ આશય નથી. નહીતર બીજો આશય છે એ કપટવાળો ભાવ છે, અને એ કઈ કેવળ જ્ઞાનીથી છૂપું રહેશે. કેવળ જ્ઞાનમાં તો જાણે છે કે આ ભાઈ સાહેબ કેમ કામ કેવી રીતે છે ને કેવી રીતે નથી. એટલે પોતાને અંતરથી એનો ઉમંગ આવવો જોઈએ, અને એ ઓળખાણ વગર બને એવું નથી. જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી કિંમત આવે નહીં ને મહિમા આવે નહીં, ને ત્યાં સુધી રાગનો પ્રકાર પણ જે જોઈએ એવો થાય નહીં. વિતરાગતાનો તો સવાલ નથી, પણ રાગ પણ સરખો જે છે પ્રકાર છે એ સરખા પ્રકારે ન થાય.
બીજા બીજા ભાવ થાય,
લોક ઉપર દ્રષ્ટિ, લૌકિક અભિનિવેશથી હોય તો એને માનનો પ્રકાર રહે છે, અને કાંઈ ને કાંઈ સંયોગિક લાભનો પ્રકાર વિચાર્યો હોય તો એ લોભનો પ્રકાર છે. ભૌતિક સાતસો ને 29 મહાત્સંગી છાજેડનું છે. એ સુધી
729
આ પછી ચર્ચાને જુદા જુદા ગ્રંથોમાંથી લીધું છે ને ભાઈ. હા, પ્રવચન સાગરના મોતી એ પણ જુદા જુદા પ્રવચનોમાંથી પસંદ કરેલા વચનો છે ગુરુદેવમાંથી. ભાઈ, તે પરના આશ્રયની બુદ્ધિ ન છોડી અને સ્વતત્વ તરફ તારું મુખ ન ફેર્યું તો તારી વિદવત્તા શા કામની? એમ કહે છે કે તું તત્વજ્ઞાનનો તો અભ્યાસ કરે છો, ઠીક છે, અને એ અભ્યાસ કરતા કરતા હવે તને કોઈ વિદ્વાન થઈ ગયો, પંડિત થઈ ગયો, અથવા તો કોઈ વાત તત્વજ્ઞાનની નીકળે છે તો તું સારી એવી દલીલ આપી શકે છો. દલીલ બાદ થઈ ગઈ, પંડિત નો એ જ હોય છે ને, દલીલ બાદ થઈ જાય છે, આમ થે આમ નાનું આ ને આનું આ દલીલ આપી શકે. કહે છે કે એ બધું ભલે તું ભણ્યો હોય ને શીખ્યો હોય, પણ પરાશ્રય છૂટી અને સ્વ આશ્રય ન થયો, કે જે પરાશ્રય અને છોડવા અને સ્વ આશ્રય થવા અર્થે એકમાત્ર સાધન ભેદ વિજ્ઞાન છે.
બરાબર,
ભેદ વિજ્ઞાન એ એક જ પરાશ્રય છોડવાનું સાધન છે. મિથ્યાત્વ પૂર્વકનો પરાશ્રય અને મિથ્યાત્વ મીઠા પછી સમ્યત્વ દશામાં થતો પરાશ્રય પરસત્તાવલંબી જ્ઞાન અને રાગ, એટલો પરનો આશ્રય થયો ને, એ છોડવામાં પહેલેથી છેલ્લે સુધી બંને ભૂમિકામાં કોઈ ઉપાયની વિધિનો ફેરફાર નથી. એક જ પ્રકારની વિધિ છે, એક જ પ્રકારનો ઉપાય છે, અને તે એક ભેદજ્ઞાન છે. એ ભેદજ્ઞાન પૂર્વક પરાશ્રય ન છૂટ્યો અને સ્વ તરફ તારું મુખ ન ફેર્યું એટલે સ્વસન્મુખ ન થયો તો તારી વિદવત્તા શા કામની. માણસ એમ કહે છે ને કે ભણતર ગમે એટલું હોય પણ એ ભણતર જો કામમાં ન આવતું હોય તો એ ભણતર શું કામનું, એમ કહેવામાં આવે છે. ખૂબ ખૂબ માણસ ભણે છે, ઘણું ભણે છે, પછી કે ભાઈ બેકાર છે, શું કરે છે, એ તો બેકાર છે. કેમ કે કાંઈ એને ભણ્યો છે બહુ પણ એનો ઉપયોગ કરતા કાંઈ આવડતો નથી. ભણતરનો ઉપયોગ ન કરી શકે એ માણસ ભણેલો હોય તો નકામો ગણીને એને કોઈ કામ સોંપતું નથી, એનું ભણતર એને કામમાં આવતું નથી. એમ વિદવત્તા થઈ હોય, શાસ્ત્રનું ભણતર થયું હોય તો જો શ્વાસ પરાશ્રય છૂટી અને સ્વતત્વ તરફ સ્વસન્મુખતા ન થઈ હોય તો એ વિદવત્તા અને એ શાસ્ત્ર ભણતર શું કામના, એનું કોઈ કામ એનો ઉપયોગ ન થયો. અહીંથી તબક્કો બદલાય છે. શાસ્ત્રનો અભ્યાસ, તત્વજ્ઞાનનો અભ્યાસ એ બધું વિચારની ભૂમિકાનો વિષય છે. પછી જે સમજણ થઈ, વિચાર કરતા કરતા જે સમજણ થઈ, એ સમજણનો ઉપયોગ કરવો, એ સમજણને ઉદયમાં લાગુ કરવી, એ પ્રયોગ થયો. તબક્કો બદલાનો, કાર્ય કરવાનો. સમજણ કરીને જો સમજણનો ઉપયોગ ન કરવામાં આવે, સમજણનો પ્રયોગ કરવામાં ન આવે તો સમજણ તો નિરર્થક થઈ ગઈ. એ સમજણ ચરિતાર્થ તો ન થઈ, સાર્થક ન થઈ, આ પરિસ્થિતિ થાય છે. વિદવત્તા તો તેને કહેવાય કે જેનાથી સ્વ આશ્રય કરીને પોતાનું હિત સધાય, એનું નામ વિદવત્તા છે. આમ તો છે વિદ્યા શબ્દ છે, મૂળ ધાતુ તો વિદ છે. વિદ ધાતુ વિદ, વિદ્ધાતુ વિદવેદ હતું, નવ જાણવું, એના ઉપરથી વિદ્યા, એના ઉપરથી વિદવત્તા, એ બધા શબ્દો પછી મૂળ ધાતુ ઉપરથી દરેક ભાષાની અંદર એક મૂળ ધાતુ હોય છે ને એના ઉપરથી ક્રિયાવાચક નામ, નામ ક્રિયાવાચક નામ, વિશેષતાવાચક નામ, એમ અનેક પ્રકારના શબ્દો ઉભા થાય છે. તો અહીંયા એમ કે છે વિદવત્તા તેને કહેવાય, એમ કે છે કે જેનાથી સ્વ આશ્રય કરીને પોતાનું હિત સાધાય. જે જ્ઞાન પોતાનું હિત સાધવામાં કામ આવે એ જ્ઞાન સાચું અને એ વિદવત્તા સાચી, નહીંતર એ વિદવત્તા ખરેખર વિદવત્તા નથી. એક બે બોલ વિદવત્તા નથી. સારા પાછો વ્યાખ્યાન શાસ્ત્ર ભણતરનો ગુણ છે. આમ લીધું છે સીધું બંને ટીકા છે, 72 કે 73 ગાથા છે.
વિદવત્તા
વ્યાખ્યાન અનુસાર એકમાં પહેલો બોલ છે. શ્રેયકારી ઇન્દ્રિય નિજ સ્વરૂપનું જ્ઞાન, તે જ્ઞાન જ્યાં સુધી પ્રગટ નથી થયું, શ્રેયકારી ઇન્દ્રિય આત્મજ્ઞાન નિજ સ્વરૂપનું જ્ઞાન ત્રાસી પાને, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તો પણ કશા કામનું નથી. માટે ઉત્તમ રસ્તો એ છે કે બધી વાતો ઉકેલી પોતાને આત્માને ઓળખવાનો જાણવાનો પ્રયત્ન કરો. પછી 727 નો બીજો પેરેગ્રાફ છે. જ્ઞાન તો તે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે, અને જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન, દોષ ટળે અને ગુણ પ્રગટે તે
જ્ઞાન.
ઉપદેશ નોંધમાં 20 નંબર. વિદવત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, આ ઘણા એ ભૂલ કરે છે. કોઈને ઘણું જાણપણું હોય, ઘણી વાતો જાણતા હોય, વિદવત્તા દેખાતી હોય તો સમજે છે કે આ જ્ઞાની છે. પણ વિદવત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી. વિદવત્તા તો શાસ્ત્ર ભણતરથી આવી જાય છે, તે બંને એક નથી. કેમ કે તે બંને એક નથી. વિદવત્તા હોય છતાં જ્ઞાન ન હોય, સાચી વિદવત્તા તો તે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, જેથી આત્મત્વ સમજાય. કેવા ગંભીર વચનો છે. આત્માર્થ વિદવત્તા હોય, આત્માર્થ સરતો હોય, આત્મત્વ સમજાતું હોય, આત્માપણું શું છે એ સમજાય, અને આત્મત્વ પમાય. આત્મત્વ સમજાય અને આત્મત્વ પમાય, આનું નામ વિદવત્તા છે. શાસ્ત્રો ઘણા મુખ પાસે હોય તો શું કામના, આત્માર્થ ને સરે. જે શાસ્ત્રમાં આત્મા સમજાયો છે એનું આત્મત્વ ન સમજાય અને આત્મત્વ ન પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય. જ્ઞાનનું સ્થાન ક્યાં લીધું?
આત્માર્થ.
કે જ્યાં આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય. વિદવત્તા હોય વા ન પણ હોય, વિદવત્તા સાથે સંબંધ નથી. કોઈ કોઈ જગ્યાએ વાત છે. હું મારગમાં એ વાત લીધી. હોય પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં. નવ પૂર્વ એટલે 11 અંગ ને નવ પૂર્વ, કેમ કે 12 અંગના 14 પૂર્વ છે. એમાંથી મિથ્યા દ્રષ્ટિને લબ્ધિ પ્રગટે ક્ષણક્ષમ ને, તો 11 અંગ ને નવ પૂર્વ ને જાણી લ્યા. આમ તો આયુષ્યના કાળમાં 11 અંગ ને નવ પૂર્વ ન જાણી શકાય, ઓછા પડે આયુષ્ય, લબ્ધિથી જાણે છે. 730 થયું, 731. આ ચૈતન્ય વિદ્યા તો ભારતની મૂળ વિદ્યા છે. આ દેશની જે ધરતી ઉપર તીર્થંકરો થયા આ દેશની મૂળ વિદ્યામાં અધ્યાત્મ વિદ્યા છે. મૂળ વિદ્યા પણ અધ્યાત્મ વિદ્યા છે અને મુખ્ય વિદ્યા પણ અધ્યાત્મ વિદ્યા છે. બાકી 72 કળા જગતમાં જે લૌકિક વિદ્યાઓ છે અને જે વિદ્યાઓથી જે તપસ્યાથી જે વિદ્યાઓ પ્રાપ્ત કરાય છે, લબ્ધિઓથી જે વિદ્યાઓ મેળવાય છે, અસ્ત્ર શસ્ત્રની વિદ્યાઓ વિદ્યાધર લોકો જે સાધે છે એ કોઈ મૂળ વિદ્યા નથી, એ કોઈ મુખ્ય વિદ્યા નથી. સંસારને કોઈ તારનાર વિદ્યા હોય તો આ અધ્યાત્મ વિદ્યા છે, સંસારથી તરવામાં અને સિદ્ધ પદ સાધવામાં. બાકી એ સિવાયની બધી વિદ્યા જીવને સંસારમાં પરિભ્રમણનું નિમિત્ત અને દુઃખનું નિમિત્ત થાય છે. એટલે કહે છે કે આ દેશની વિદ્યા એ તો ચૈતન્ય વિદ્યા, ચૈતન્ય સ્વરૂપી આત્મા કેવો છે એ મૂળ વિદ્યા છે આ દેશની અંદર. અને એનો પુરાવો રહી ગયો છે કે આપણે ત્યાં જેટલી ફિલોસોફી છે એટલી ક્યાંય નથી આપણા દેશમાં. વાણંદ પાસે વાળ કપાવા જાવ તો વાળ કાપતા કાપતા એનું તત્વજ્ઞાન ચલાવતા હોય છે. કે નથી ચલાવતા, અરે કઈ ભણ્યા ન હોય. વાણંદ તો માણસ માણંદ ક્યારે થાય છે? ભણતર મણતર ન હોય, ભણ્યા ન હોય, બુદ્ધિ ન હોય, એ પ્રકારની તત્વજ્ઞાન તો ખરો એટલો ફેલાવો થયેલો છે આ દેશની અંદર. જેમ કહેતા ને બનારસ ની અંદર, કાશી ની અંદર વિદ્વાનો રહેતા, એમાં એક મુંડન મિશ્ર કરીને બહુ પ્રખર વિદ્વાન થયા, જેમને શંકરાચાર્ય હારે વાદ વિવાદ થયો. આદિ શંકરાચાર્ય જબરજસ્ત ઉઘાડવાળા, એને વેદાંતો ઉપર ટીકા કરી છે, ઉપનિષદો ઉપર ટીકા કરી છે. એના સમકાલીન એક મંડન મિશ્ર થયા, બધા કાશીમાં રહેતા વિદ્વાનો. કાશી વિદ્વાનોનું ધામ ગણાતું એક જમાનામાં. શાસ્ત્રાર્થ થયેલો, જે શાસ્ત્રાર્થમાં હાજરી આપવા કોઈને જાવું તો પૂછેલું કે મંડન મિશ્ર ક્યાં રહે છે, આ લતામાં ક્યાંક રહે છે? તો કે ઘરના પોપટ પણ સંસ્કૃતમાં વાતો કરતા હોય, એ ગલીમાં જાદુ એટલે તમને ખબર પડશે હવે મંડન મિશ્રનું ઘર નજીક છે. પોપટ પણ સંસ્કૃતમાં તમને આવકાર આપે, કેમ ભવાન એમ કે આપ કેમ છો એમ પૂછવું હોય તો કેમ ભવાન એમ સંસ્કૃતમાં એમ કે આપણે બોલો કેમ છો, મજામાં છો ને એમ પૂછે સામાન્ય રીતે, એ સંસ્કૃતમાં આવકાર આપે. કેમ કે ત્યાંનું વાતાવરણ જ એટલું બધું કે સંસ્કૃતની અંદર વાતો કરવી ને ચર્ચાઓ કરવી, જેમ તમને ફોન ગામ થયું કે રસ્તામાં બે જણા ભેગા થાય તો દ્રવગુણ પર્યાય પ્રશ્ન પૂછતા હોય, કે આ સોનગઢ છે. ગુરુદેવ એવું વાતાવરણ બનાવ્યું, અધ્યાત્મ તત્વ સિવાય બીજી કોઈ ચર્ચા બીજી કોઈ વાત નહીં. ખાતા ખાતા વાતો કરે, તમને સમજાણું આમાં આમ છે, આ શાસ્ત્રમાં આમ છે, આ વ્યાખ્યાનમાં આમ છે. ખાતા ખાતા લોકો તત્વની ચર્ચા કરે, રસ્તા ઉપર મળે તો તત્વની ચર્ચા કરે, લાગે છે સોનગઢ વાળા એમ ખૂબ જુદા પડી જાય. એક વાતાવરણ ઊભું થાય છે ને એમ. બીજા દેશમાં તત્વજ્ઞાન એટલું નથી જેટલું અહીંયા ભારતમાં છે. સાથે બોલે છે એ વર્લ્ડ રિલિજિયસ કોન્ફરન્સમાં 25-30 વર્ષ પહેલાની વાત છે, જઈને આવ્યા મુંબઈમાં ત્યારે વાત કરતા હતા એમના વ્યાખ્યાનમાં, કે આપણા તત્વજ્ઞાન પાસે એ લોકો એમ કે છે કે ખરેખર તમારી પાસે તો એમ કે ભારત પાસે તો અમારા દેશની અંદર જે તત્વજ્ઞાન છે એ બાળ કક્ષાનું છે, વી આર ચાઇલ્ડ ઇન ફિલોસોફી. આવો એ લોકો એકરાર કરે છે, અમે તો બાળક જેવા છે. તત્વજ્ઞાનમાં બીજું બધું આમ તમે કહો મશીનરી બનાવી છે ને આ કરવું છે ને તે કરવું છે, તો ભૌતિક વિજ્ઞાનની અંદર ગમે એટલું અમારો વિકાસ છે, પણ તત્વજ્ઞાનની અંદર અમારો કોઈ વિકાસ નથી. કેમ કે એ આખા એથી વિરુદ્ધ દિશામાં જ ચાલ્યા ગયા છે.
એ પરિસ્થિતિ હા,
શાસ્ત્રાર્થની અંદર ચોખ્ખો એવો દાખલો આપ્યો છે કે કોઈ મંડન મિશ્રનું ઘર ગોતું હતું કે આજુ આ ગલીમાં તમે જશો એટલે પોપટે જશે, સંસ્કૃતમાં વાતો કરતા હશે. બસ ત્યાં જ મંડન મિશ્રનું ઘર છે કે એ ગલીમાં વ્યાજ આવે. એમ કહેવાનો મતલબ એ છે કે આ ભારતની મૂળ વિદ્યા છે. અહીંયા તો વાણંદ વાળો કાપતો હોય તો તત્વજ્ઞાનની ફિલોસોફી ચલાવતો હોય છે, કેમ કે એ વાતાવરણ ઘણો છે એ જાતનું. પછી ભલે ઘણે અનેક પ્રકારના ધર્મો છે, પણ બધાને પોતપોતાનું લોજિક અને તત્વજ્ઞાન છે. વિકૃતિ આવતા એ તો ફાટા પીડ્યા છે. મૂળ વિદ્યા તો જે ચૈતન્ય વિદ્યા છે એ ભારતની મૂળ વિદ્યા છે. ચેતન કહે છે ને, અગાઉ તો બાળપણથી જ ભારતના બાળકોમાં આવી ચૈતન્ય વિદ્યાના સંસ્કાર રેડાતા, કેમ કે માતાઓ પણ ધર્માત્મા હતી એટલે નાનપણથી એ પ્રકારે ચાલેલો. અમારે ત્યાં આપણે સોનગઢમાં એ બનતું, નાના છોકરા તત્વજ્ઞાનની બાળકોથી ભણ્યા હોય, જીવ કોને કહેવાય કે જાણે તે જીવ, અજીવ કોને કહેવાય કે જે ન જાણે તે અજીવ, જ્ઞાન હોય તે જીવ, શરીરમાં જ્ઞાન નથી માટે શરીર જીવ નથી, જીવમાં જ્ઞાન છે માટે શરીરથી જ્ઞાન જીવ જુદો છે. બાળપોથીથી એ શીખવાનો જે પ્રકાર હોય છે એ મૂળ પ્રકાર એનો વિસ્તાર કરવામાં આવે છે.